તારીખ 5/9/1990 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 504 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 204
પુત્ર 504 ફરીથી 504 મનનો વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ત્યા કરે છે. પૂર્વકર્મના ઉદયને લીધે અને પોતાની ઉદાસીનતાઓ વાંચતા પણ મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે એને અહીંયા વ્યવસાય કર્યો છે. એ પોતાની ધારણા કરતાં પણ વધારે સહજ થાય છે, વર્ત્યા કરે છે એટલે સહજ થાય છે. એ સહજતા માટે એક પેરેગ્રાફ આગળ બહુ સારો આવ્યો છે. પાનું 334 સુભાગભાઈની ઈશ્વર ઈચ્છા એવા શબ્દનો પ્રયોગ કરે છે એટલે એ કાંઈ ભૂલ ન કરે એટલા માટે થોડું સ્પષ્ટીકરણ કરે છે. કે ઈશ્વર ઈચ્છા એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે, એટલે સીધો શબ્દ પ્રમાણે અર્થ નહીં કરતા કે ઈશ્વરને ઈચ્છા હોય. એ કોઈ એનો બીજો શબ્દ છે, એ માટે એનો અર્થ કરવો હોય તો કોઈ બીજા શબ્દમાં અર્થ થાય. ઈશ્વરની ઈચ્છા એવો અર્થ ન થાય એમ કહેવું. ઈશ્વર ઈચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. એટલે શું છે કે કોઈ ઈશ્વરનો આશ્રય કરે છે, જૈન હોય ને સર્વજ્ઞનો આશ્રય કરે ભક્તિની અંદર કે હે પ્રભુ આપ અમારા તરણ તારણ છો, નિમિત્ત તરીકે ગણીને, ત્યારે આપની ઈચ્છા વગર કાંઈ થશે નહીં આ જગતમાં. એટલે આપના જ્ઞાનમાં જોયું છે એ પ્રમાણે થશે, એથી બહાર થશે નહીં. પણ જ્ઞાનને ફેરવીને ઈચ્છા કે ત્યાં, અને અકર્તા હોવા છતાં પોતાના કલ્યાણના કરતા ત્યાં વચનની અંદર ઉચ્ચારણ કરે. સર્વજ્ઞ તો અકર્તા છે, વિદરાગ છે, પણ વચન એવું કરે કે આપે મને દેખતો કર્યો, આપે મને જાણતો કર્યો, આપે મને બોલતો કર્યો, આપે મને બધું સર્વસ્વ આપે મને આપ્યું, હવે મારે કાંઈ હવે જોઈતું નથી. તો એવા આલંબન અને એવા એ રીતે ભગવાનનું આલંબન લેવું હોય અને આશ્રયરૂપ ભક્તિ કરવી હોય ત્યારે એવો શબ્દ બોલવો તે યોગ્ય છે, અયોગ્ય નથી. ભક્તિમાં એમ જ બોલાય એમ કહે છે. હવે જ્ઞાની ઉપર આવે છે. આપણે તો જે ચાલતો વિષય છે અહીંયા લેવો છે, એમની જે પહેલું વચન છે 504માં એ શું કહે છે, એ વચનનો અર્થ શું છે એ અહીંથી નીકળે છે. કે નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે. જ્ઞાનીને ન તો સર્વજ્ઞનો આશ્રય છે, ન તો એને બીજા કોઈ પદાર્થમાંથી સુખનું આલંબન અને આશ્રય છે. કે મને ઘર હોય તો ઠીક મારે શાંતિ, મને કુટુંબ હોય તો ઠીક મારે શાંતિ, મને બધી અનુકૂળતાઓ અંદર હોય તો શાંતિ. નિરાશ્રય છે જ્ઞાની છે તે, નિરાશ્રય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે, બધું જ્ઞાનનું જ્ઞેય છે. સમ એટલે સરખું, એક સરખું છે. આ જ્ઞેય સારું છે, આ જ્ઞેય સારું નથી, આ લાભનું કરતા છે, આ નુકસાનનું કરતા છે, આ શાંતિનું કારણ છે, આ અશાંતિનું કારણ છે, આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, એ બધું બંધ છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે, અથવા એનો અર્થ હવે કરે છે કે જ્ઞાની સહજ પરિણામી છે, સહજ જે પરિણમન થયું તે થયું. મન વચન કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં પણ વધારે થાય છે તો કે એ સહજપણે થાય છે, અમે કરીએ છીએ એ વાત એની અંદર નથી એમ કહેવું છે. સહજ પરિણામી છે જ્ઞાની, સહજ પરિણામી છે જ્ઞાની, સહજ સ્વરૂપી છે જ્ઞાની, સહજપણે સ્થિત છે પોતાના સ્વરૂપમાં જ્ઞાની, સહજપણે પ્રાપ્ત ઉદયને ભોગવે છે, સહજપણે જ ભોગવે છે. પ્રાપ્ત ઉદય, ઉદયમાં ફેરફાર થાય છે, ખ્યાલ આવે છે કે આ પ્રકારનો ઉદય છે, કાંઈ વાંધો નહીં જે હોય તે ભલે હો. સહજપણે પ્રાપ્ત ઉદયને ભોગવે છે, સહજપણે જે કાંઈ થાય તે થાય છે, સહજપણે જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્ય રહિત છે. આમ કરવું, આ કરવા યોગ્ય છે, આ નહીં કરવા યોગ્ય છે, એક ન્યાય એ વાત ખલાસ થઈ ગઈ છે, કૃતકૃત્યતા આવી છે. તે કર્તવ્ય રહિત છે, કર્તવ્ય ભાવ તેમને વિશે વિલય પ્રાપ્ત થયો છે, વિલય પ્રાપ્ત છે, કર્તવ્યપણું કરતાપણું જ વિલય થઈ ગયું છે. માટે તમને તે જ્ઞાનીના સ્વરૂપને વિશે તમને એમ જાણવું યોગ્ય છે કે એમ લેવું કહેવું છે, તમને એમ જાણવું યોગ્ય છે કે તે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે. તમે એમ જાણો કે જ્ઞાનીના સ્વરૂપને વિશે એમના પણ પ્રારબ્ધ અનુસાર સહજ એમનો જે ઉદય હોય તે વધારે યોગ્ય છે. હવે જ્ઞાની આમ કેમ બોલ્યા, આવો ઉપદેશ કેમ કર્યો, આ રીતનો ઉપદેશ કેમ કર્યો, ઉદય છે કે નહીં? વિકલ્પ છે સહજ, ભાષા છે સહજ. તમારે એમ જાણવું યોગ્ય છે કે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે. તે યોગ્ય છે એમને ઉલટાનું એ વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિશે કોઈ પણ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી, કોઈ અપેક્ષાએ ઈચ્છા સ્થાપિત કરી, તેને ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. આવી રીતે સર્વજ્ઞની અપેક્ષાએ, કે સર્વજ્ઞના જ્ઞાન વગર એટલે એની ઈચ્છા બહાર કાંઈ થવાનું નથી. પણ જ્ઞાની ઈચ્છા રહી છે, જો ભગવાનને ઈચ્છાવાન સ્થાપો કોઈ અપેક્ષાએ ચાલશે, જ્ઞાનીને સ્થાપશો નહીં એમ કહેવું છે. અહીંયા ભૂલ નહીં કરતા એમ કહેવું છે. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી, એને એકેયમાં નહીં નાખતા તમે, કેમ કે તે સહજ સ્વરૂપે છે, સહજ સ્વરૂપે સ્થિત થયા છે. આવી કલમ ચાલી છે. ન્યાય નથી, અને ભગવાનની ઈચ્છા પોતે સ્થાપે છે. જો નીચે છેલ્લું વચન લ્યો, તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તમારો સત્સંગ છે એ વિશે ઘણી રુચિ રહે છે, પણ એ પ્રસંગ બનતો નથી. એટલે શું કહે છે કે તથાપિ તે પ્રસંગ થવા માટે હાલ તો નિર્બળ થઈને શ્રી હરિને હાથ સોંપીએ છીએ. અમારું હાલતો હોય તો ન સોંપીએ, નિર્બળ થઈને, નિર્બળને અવતરણ ચિહ્ન કર્યું છે. એટલે ત્યાં એમ કહેવું છે કે એ પણ સંભાવમાં રાખ્યું છે, અમે એના પ્રત્યે પણ સંભાવ રાખ્યો છે, માટે એના કર્તાપણા થવામાં અમે નિર્બળ છીએ. એ સંયોગ સત્સંગ પ્રાપ્ત થવાના કર્તાપણામાં અમે નિર્બળ છીએ. હે કેવળ જ્ઞાનની અપેક્ષા એ વાત છે કે ભગવાનના કેવળ જ્ઞાન બહાર જગતમાં કોઈ ચીજનું પરિણમન નથી, બરાબર છે? ત્યારે એને ભક્તિની રૂપમાંથી એમ સ્થાપે કે આપની ઈચ્છા વિના પાંદડું ફરકી શકે એવું નથી, ઈચ્છા એટલે જ્ઞાન ત્યાં. ભક્તો તો લાડકા છે, ભક્તો છે ભગવાનના લાડકા છે, ગમે એવી કાલી ખાલી ભાષા વાપરે, કરતા ન હોય તો કરતા થાપે, શું ઈચ્છાવાળા ન હોય તો ઈચ્છાવાળા થાપે, શું એવી રીતે તો કહેવાની એ ભક્તિની પદ્ધતિ છે, ભક્તિની ભાષા એવી જ હોય છે. હા, એમનો અધિકાર છે, જ્ઞાનીને એ પ્રકારે કહેવાનો અધિકાર છે. લાડકો દીકરો હોય, બોલતા હજી તાજું તાજું શીખતો હોય, તો એના બાપાને દાદાને તું કે તું ખા, એને ખાવા આપ્યું હોય તો એને એને ખવડાવે પ્રેમથી, તું ખા, હું નહીં, તું ખા, એમ કે એને અધિકાર ખરો કે નહીં? એને મીઠું લાગે કે એમ મને તોછડું બોલાવે છે એમ લાગે, મારું અપમાન કરે છે એમ લાગે? હે, મીઠું લાગે છે. બધે અભિપ્રાય જોવાય છે, ક્રિયા જોવાતી નથી એમ કે. હાજી, હા, વપરાય છે. ભગવાનને શું કહેવાય છે? તારા વગર અમે ના થતા, હે નાથ તારા વગર અમે ના થતા, એમ કે શું કહેવાય છે? સંપણાનું જે છે એ વાત છે. આમ તો શું છે કે 913માં જે પહેલો પેરેગ્રાફ છે એ જ્ઞાન દશા પહેલાં જે કોઈ વિચારણા, યોગ્ય વિચારણા, સુયોગ્ય વિચારણા છે એ વિષય ઉપર છે. બીજો પેરેગ્રાફ છે એ જ્ઞાનીની દશા ઉપર છે. પછી આ બાજુ 645 પાને જે મોટો પેરેગ્રાફ છે એ સ્વરૂપ પ્રાપ્તિની વિધિ ઉપર છે. આ આખા ગ્રંથમાં અને તમામ પત્રોમાં સ્વરૂપ પ્રાપ્તિનો, વિધિનો વિષય અધ્યાત્મ પ્રધાનતાથી આવ્યો હોય તો આ એક જ જગ્યાએ છે, 913માં. ત્યાર પછી જે આત્માર્થી જીવ છે એની ભૂમિકા કેવી હોય છે, એ યથાર્થ ભૂમિકાનો એ છેલ્લો પેરેગ્રાફ છે. આમ ચારે પેરેગ્રાફના ભિન્ન ભિન્ન વિષય છે. જે મુખ્ય ચાર પેરેગ્રાફ છે એ રીતે ચાર વિષયની અંદર બહુ સારા 913માં આવ્યા છે. વનમાળીભાઈ ઉમેદરામ કરીને ગોઘા વિનાયક મુમુક્ષુ છે. આમ તો કેટલાક મુમુક્ષુ પોતાના સગા સંબંધી છે એની એકબીજાને વાત પહોંચાડી છે. આ એક સત્પુરુષ છે અને એને અનુસરવા દે બનતા તો કુંવરજી મગનલાલ નથી, બાકી એના સગા જ થાય છે. કોઈ અશાતામાં આવેલી આવી ગયા છે પોતે, એમાંથી આ પોતાને નિમિત્ત તો એ પીડ્યા છે. વિષય આ પત્રનો બહુ સારો નીકળ્યો છે 913નો. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી તમને વેદવામાં આવે છે એમ જાણવામાં હતું અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. ચાલો, તમને બહુ આકુલતા નથી, અશાતા ઘણી છે, ઓચિંતો રોગ આવ્યો હશે કે કંઈ થઈ ગયું, તમે ઘણી શાતામાં વર્તો છો એમ જાણ્યું એટલે અમને સંતોષ હતો. પછી પોતાના ભાવ છે એ ઘણા સારા વ્યક્ત થયા છે આ પત્રની. એટલે એ વિષય જે જ્ઞાનીની દશાનો છે એમાં એમાં બીજા પડખેથી વાત લીધી છે કે સાતા કરતા અસાતાના ઉદયમાં જ્ઞાની પોતાનું વિશેષ કલ્યાણ સાધે છે, તેથી જ્ઞાનીને એ અવસર વધારે કલ્યાણકારક સમજાય છે. જ્ઞાનીને એ અવસર વધારે કલ્યાણકારક સમજાય છે ઉલટાનો, સાતા કરતા અસાતાના ઉદયનો, કેમ કે એમનો પુરુષાર્થ વિશેષ થાય છે, એ કારણ છે. અહીંયા તો એમ લેવું છે કે સહજપણે પોતે કરતા થયા વિના મનનો વચનનો કાયાનો વ્યવસાય પોતાના અંદાજ કરતા, ધારીએ તેના કરતા એટલે પોતાના અંદાજ કરતા પણ વધારે થઈ રહ્યો છે, અને એ જ કારણથી પત્રાદી લખવાનું બની શકતું નથી, કેમ કે પ્રવૃત્તિમાં સમય વધારે જાય છે. વ્યવસાયનું બોળાપણું ઈચ્છવામાં આવતું નથી, અમે ઈચ્છતા નથી કે વેપાર વધે, એવું અમે ઈચ્છતા નથી. પ્રવૃત્તિ વધે, વેપાર વધે, ધંધો વધે, કમાણી વધે, એવું અમે ઈચ્છતા નથી. એવું 27 વર્ષની ઉંમર છે, પાંચસો ને ચાર ચાલે છે, ફરીને લીધો છે આજે 504. તથાપી તે પ્રાપ્ત થયા કરે છે એટલે વ્યવસાય બહોળો થયા કરે છે, અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે. કેટલાક પ્રકારે એટલે સમ્યક પ્રકારે પુરુષાર્થમાં જાગ્રત રહીને, સારી રીતે જાગ્રત રહીને એ પૂર્વકર્મને ને ભોગવવા યોગ્ય છે, કે જેના ઉદયમાં અમને નવું બંધન થવાને બદલે નિર્જરા વિશેષ થશે. જેના ઉદય કાળે બંધન વધારે થવાને બદલે ઉલટાની નિર્જરા વિશેષ થશે, માટે તે વેદવા યોગ્ય છે એમ લીધું. કે જેના વેદનથી એટલે જે અનુભવ કરતા ફરી તેનો ઉત્પત્તિ યોગ મળશે, ભવિષ્ય માટે એનું ઉત્પત્તિ થાય એવું કર્મ નહીં બંધાય. એના ઉપરથી આપણે સિદ્ધાંત કાલે વિચાર્યો પરમ દિવસે કે જીવો ઉદય હોય એ ઉદયમાં જીવ ઉદયને અનુસરીને તન્મય થઈને ઇષ્ટનિષ્ઠ પરિણામ કરી બેસે છે, ત્યારે ફરીને તેવો જ ઉદય આવવાનો પ્રસંગ ઉત્પન્ન થાય એવું કર્મનું નિબંધન એ કાળે પ્રાપ્ત થાય છે. નાની કહે છે કે ભલે ઉદય આવો, અમે અમારા આત્મામાં બરાબર છીએ, હવે ફરીને ઉદય નહીં આવે એ પરિસ્થિતિ નિર્મૂળ થઈ જશે અમારા માટે. આ વિશેષતા છે ઉદય સરખા હોય પણ પેલો કર્મ એટલા બાંધે આ નિર્જરા કરે, ઉલટી સુલટી જ વાત છે. જેમ નાની અજ્ઞાની પ્રતિપક્ષમાં છે એમ એના પરિણમન પણ પ્રતિપક્ષમાં છે, એ પરિણમનનું ફળ પણ પ્રતિપક્ષમાં છે, સામે સામું છે. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે એટલે હઠ કરીને વેપાર નથી કરવો એમ નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસ્તૃતા પરિણામ જીવો પરિણમી શકે નહીં એમ લાગે છે. એટલે જે હઠ પ્રયોગ કરે છે એમાં સ્વાભાવિક પરિણમન નહીં હોવાથી અને કૃત્રિમતાએ વૃત્તિનું દમન કરવાનું બનતું હોવાથી વિસ્તૃતા પરિણામ એટલે જેવું સ્વાભાવિકપણે સહજ પરિણમન અક્લેશ ભાવે થવું જોઈએ એવું નહીં થવાને બદલે હઠના પરિણામમાં એને ત્યાં ક્લેશ ઉત્પન્ન થઈ જાય એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી, તે વ્યવસાયની ઈચ્છાપણે પ્રાપ્તિ થાય ને વેદવી એમ નહીં, પણ તે વ્યવસાયને પોતે નહીં ઈચ્છતા હોવા છતાં જો પ્રાપ્તિ થાય ઉદયબળથી તો એ વેદી લેવી, એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે અને એ કાળે વિશેષ નિર્જરા થતી હોવાથી એ વધારે સમ્યક લાગે છે. ત્યાગ કરે એના કરતાં પ્રવૃત્તિ વધારે સમ્યક લીધી અહીંયા જો, ઠીક. એ પ્રવૃત્તિનો ત્યાગ કરે, વેપારની પ્રવૃત્તિનો ત્યાગ કરે એના કરતાં અહીંયા પ્રવૃત્તિને વિશેષ સમ્યક છે એમ કહ્યું. એવી જરા જ્ઞાનીની દશા આટી ઘૂંટીવાળી છે, અટપટી દશા છે. અંતર બાહિર સુખકૃત ભોગવે, અંતર સુખરસ ઘટા ઘટી, એમ કરીને અટાપટી કરીને લીધું છે ને. કે એવી કોઈ જ્ઞાનીની દશા છે કે જ્ઞાનીની રીત લગી હે મોહી અટાપટી. મને તો જ્ઞાનીની રીત જ અટપટી લાગે છે. પદ છે ધ્યાનતરાયજીનું પદ છે, બનાસદાજીનું પદ. એ જ્ઞાનીની રીત મને અટપટી લાગે છે. કે ત્યાગમાં તો લોકો સો એમ કે વાહ, છોડી દીધું, ત્યાગ કર્યો. પણ પ્રવૃત્તિ કરે છતાં વિશેષ સમ્યકપણું છે, એ જ્ઞાનીની રીતનું અટપટીપણું છે એમ કહેવું છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી, પ્રગટ કારણ એટલે એમનો વૈભવ, સર્વજ્ઞ પરમાત્માનો જે વૈભવ છે, એમનું જે પરમ ઔદારિક તેજસ્વી શરીર છે, એમની દિવ્ય ધ્વનિ છે, એ વગેરે, એવા કોઈ પ્રગટ કારણને અવલંબી અને સર્વથા ધ્યાનસ્થપણું, અંતર્મુખપણું છે, ધ્યાન છૂટતું નથી, અંતર્બાહ્ય ધ્યાનસ્થ દશામાંથી સર્વજ્ઞ પરમાત્મા બીજી પ્રવૃત્તિમાં જોવામાં આવતા નથી. મન વચન કાયાના યોગ પરિપૂર્ણ શાંત થઈ ગયા છે. એવા કોઈ પ્રગટ કારણને અવલંબી અને વિચારીને, વિચારે અને અવલંબે એટલે એના આધારે સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય, કોને, સર્વજ્ઞને, એમનું સમ્યક દર્શન પણ ન સમજાય, સમ્યકપણું પણ એનું ન સમજાય, અંતર્મુખપણું પણ ન સમજાય, તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી. તો એ સર્વજ્ઞની ભક્તિ કરે, દર્શન કરે, પૂજા કરે, ગમે તે કરે તો પણ એને ઓળખ્યા નથી, માટે એનું આત્મપ્રત્યયી, આત્માને લાભ થાય એવું કોઈ ફળ નથી. પણ ભજે તો છે એને, તો કે એને આત્મલાભ થાય એવી રીતે ભજતો નથી. આ ઓળખીને ભજે એના ઉપર બહુ સ્પષ્ટીકરણ છે. અહીંયા સર્વજ્ઞનો વિષય થોડો ચાલ્યો છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ શું કહે છે, કોની વાત લીધી છે, પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ જ્ઞાની તો તને નહીં ઓળખાય એમ કહે છે. કેમ કે જ્ઞાની તો વેપાર કરતા તને દેખાશે, કુટુંબ પરિવારની વચ્ચે બેઠેલા દેખાશે, અને ચક્રવર્તી હશે તો 96,000 રાણીના વૃંદમાં તને દેખાશે. જ્ઞાની ઓળખવા તો કઠણ વાત છે, પણ હવે તમે સર્વજ્ઞની વાત કહીએ છીએ એમ કરીને કહે છે. હા, પણ સર્વજ્ઞ પુરુષની વાત લીધી છે ને, નીચે નીચે શું લીધું છે, પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ એમ કરીને લીધું છે. એટલે શું છે, કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી, સર્વજ્ઞમાં ભગવાન બિરાજમાન હોય, સમજી લ્યો કે સર્વજ્ઞ ભગવાન સાક્ષાત બિરાજે છે, એમની દિવ્ય ધ્વનિ છૂટે છે, લાખો કરોડો જીવ ભગવાનનો જય જયકાર બોલે છે, અસંખ્ય દેવો આવે. લાખો કરોડોની વાત ક્યાં કરવી, અસંખ્ય દેવો આવે. શું કે ત્યાં તો સંખ્યા બહુ મોટી છે ને, સંખ્યા બહુ મોટી છે, ઇન્દ્રો આવે છે, શું, અને સમોસરણમાં તો કાંઈ વાંધો નથી, એવું અતિશય છે, ગમે એટલા આવે નહીં, જેટલા આવવા હોય એટલા આવે નહીં. શું, જેમ દીવો એમ ન કહે કે હવે મેં પ્રકાશ કર્યો છે માટે બીજો દીવો અહીંયા હવે પ્રકાશ કરશે તો અહીંયા જગ્યા નથી એમ કે, બીજો થાય, ત્રીજો થાય, 1,000 દીવા થાય નહીં.
પ્રકાશમાં પ્રકાશ મળવાનો જ છે. તો કે છે કોઈ પ્રગટ કારણને અવલંબી, દેખત કારણ હોય, પ્રગટ નજરે દેખાય એવું, કે આ તો ઈશ્વર સિવાય, પરમેશ્વર સિવાય આવું પરમ ઐશ્વર્ય જગતમાં ક્યાંય જોવામાં આવતું નથી. સમવસરણથી માંડીને જેટલું કાંઈ ત્યાં ઐશ્વર્ય છે, પ્રગટ ઐશ્વર્ય છે, બાહ્ય ઐશ્વર્ય છે, એ પણ જગતમાં ક્યાંય નથી. આમ એમ કહેવાય છે કે સૌથી વધારે પુણ્ય ચક્રવર્તીના, મનુષ્યમાં, એટલે મનુષ્યના ઇન્દ્ર કહેવાય છે, અને એ પણ સભામાં આવે છે. પણ છતાંય તીર્થંકર જેવો પુણ્ય ઉદય કોઈને હોતો નથી, ચક્રવર્તીને નથી હોતો. કેમ કે ચક્રવર્તી ત્યાં આવીને ગલુડિયાની જેમ બેહે છે. એ ભગવાનની સભામાં ચક્રવર્તી પણ આવે ત્યારે ગલુડિયાની જેમ બેસે. ભગવાનના દરબારમાં કેટલી નમ્રતા હોય, કેટલી સભ્યતા હોય, કેટલો વિનય હોય, એ વાત છે. એટલું ભાન રહેવું જોઈએ આ પ્રભુ બિરાજે છે, અહીંયા પ્રભુ બિરાજમાન છે, મારા પ્રભુ અહીંયા એ હોવું જોઈએ. સમોસરણ જ ગણાય, ચોખ્ખે ચોખ્ખું સમોસરણ જ ગણાય. શું કહે છે? સાક્ષાત જ સ્થાપના થઈ ગઈ ને, એટલે એને એક અપેક્ષા એ પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. મૂર્તિ લાવ્યા ત્યારે ભલે નિષ્પ્રાણ છે, જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે એમાં પ્રાણનો આરોપ કર્યો છે, એવા શ્લોકો બોલવામાં આવે છે. વિધિ એ જાતની છે, એટલે ત્યાર પછી સાક્ષાત પરમાત્મા તરીકે જ જોવામાં આવે છે, બીજી રીતે નહીં. બહુ ખ્યાલ નથી મને, જોયું નથી. હે શ્વેતામ્બરમાં એ છેલ્લી વિધિ છે. આપણે અંકન્યાસ વિધિ કહે છે, અંકન્યાસ કહે છે. હા, અંકન્યાસ વિધિ ગુરુદેવના હાથે થતી હતી આપણે ત્યાં. એટલે શું છે કે એ પ્રતિષ્ઠાની છેલ્લી વિધિ છે, અને અહીંથી પરમાત્મા તરીકે જોવામાં આવે છે. આમ તો પ્રતિષ્ઠા કર્યા પહેલાં પણ એમનું રૂપ જોઈએ, જોતા નાનમાં તો નૈગમ નહીં ઉપજે છે ને, કે આ ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે, એના માટે આ ભગવાન વધાર્યા છે, કે ત્યારથી જ ભગવાન જોવે છે, ત્યારથી જ ભગવાન જોવે છે. ભક્તિ કરી હતી નંદીશ્વરજીના લયમાં જે ભગવંતો વધાર્યા, એ પૂજી બેનશ્રી નામ આગળની જે ઓશરી છે તેમની ત્યાંની સમક્ષ બેસે છે. એમની સામે દોઢ મહિના પહેલાં આવી ગયા હતા, દોઢ મહિના સુધી ભક્તિ કરી છે, પોતે પદરચના કરી. દિગંબરના પંડિત હોય તો વાંધો પાડે, આ તો ભગવાનની અપ્રતિષ્ઠિત પ્રતિમા છે, એને વંદન પૂજન ન કરાય એમ કે, શું એની ભક્તિ ન કરાય. પણ એ ભક્તિને બિચારા શું સમજે, એ ભક્તિના ભાવને પણ શું સમજે, એનું એ કામ નથી. એ વિદવત્તા ત્યાં નુકસાન કરે છે. શું હા, બરાબર. અને અહીંયા વિદવત્તા નુકસાન કરે છે, એ વિદવત્તા અહીંયા નુકસાન કરે છે. એ વિદવત્તામાં સંપ્રદાય બુદ્ધિ થોડી ત્યાં આવી જાય છે, અમારા સંપ્રદાયમાં આમ થતું નથી. હા, એ એક મહિના પહેલાં આવેલા, એક મહિના સુધી ઉત્સવ કે છે ચાલેલો. એ ભગવાનને પેટીમાંથી તો પેટીમાં આવે ને, ખંડિત ન થાય એટલે ચારે બાજુ ઘાસ ને નાખી પેકિંગ બરાબર કર્યું. ખુલ્યા તો આમ સાષ્ટાંગ દંડવત કર્યા છે ભગવાનને. તમે બધા તો હશો, તમે તો ત્યાં જશો ને. હા, એને ક્યાં પ્રતિષ્ઠા કરી છે? નંદીશ્વરમાં છે, સ્વર્ગમાં છે, મનુષ્ય લોકમાં બીજે પણ છે. આમાં શું પૂજા પુસ્તકમાં પામે છે, સામે યાદ નથી, સંખ્યા મૂકી છે. કેટલા લાખ પ્રતિમા છે એની સંખ્યા મૂકી છે. અકૃત્રિમ કોઈ દિવસ પ્રતિષ્ઠા થઈ નથી, કદી નથી થઈ. પ્રતિષ્ઠાનું મહત્વ જે ગણીને એમ જે પૂજવાનું અપૂજવાની વાત કરે છે, તો અહીંયા તો સિદ્ધાંત બાધા પામે છે. જો એ સિદ્ધાંત હોય તો સિદ્ધાંત બાધા પામે છે, માટે સિદ્ધાંત લાગુ પડતો નથી. એ દલીલ કરી છે યુગલજીને, એ દલીલ કરી છે. તમે એમ પૂછો કે એના ઉપર માતા પિતાનું ખબર ન હોય, લાંછનની ખબર ન હોય, આમનું હોય, આમનું હોય, આગમનું હોય, ફલાણું હોય. અકૃત્રિમ પ્રતિમાને શું નામ હોય છે? એના માતા પિતા કોણ? એમને લાંછન શું હોય છે? એમની પ્રશસ્તિ શું હોય છે? કાંઈ જોતો નથી. અને અહીંયા પણ બહુ જૂના પ્રતિમા છે, ગોગાની અંદર આદિ મંદિરની, બહુ પુરાણું મંદિર છે. એવા અમુક પ્રતિમાને કાંઈ નથી, લાંછન નથી, પ્રશસ્તિ નથી, કાંઈ નથી. એ પદ્ધતિ જ નથી. એનો અર્થ એ છે કે એ સિદ્ધાંત નથી. અમુક કાળે એવી બધી પદ્ધતિ ચાલુ થાય છે, બહુમાન વધારવા માટે એ બધી વાત છે, પણ એ સિદ્ધાંત નથી. જે લોકો નથી સમજતા એ પોતાના મતિ વિપર્યાસને લીધે કોઈ એક વાતને અધ્ધરથી, અધૂરા જ્ઞાનથી, અધૂરા નિર્ણયથી પકડે છે, પકડ કરે છે, પકડ કરે છે, ને એ પકડ કરવામાં તકરાર પણ ઊભી કરે છે. એ નહીં તો અમે તમારી હારે તકરાર કરશું.
ગુરુ શાસ્ત્રનો અવિનય, અવિવેક, વિરાજના એ આદિના પરિણામ થાય એનું ફળ બહુ આકરું છે. ઠીક. અત્યારે જે 24 તીર્થંકરમાંથી લગભગ 8 તીર્થંકરની પ્રતિમાઓ વિશેષ સ્થાપિત થાય છે, બાકીના તીર્થંકરોની પ્રતિમાઓ પછી જ જોવામાં આવે છે. બધા એક સરખા હોવા છતાં પણ એક કાળ એવો હતો કે અરિહંત પ્રતિમા તરીકે એની સ્થાપના કરો બસ, કોઈ નામ નહીં, કોઈ લાંછન નહીં, કોઈ કોઈ વાત નહીં, અરિહંતનું સ્વરૂપ સ્થાપિત કરવાની. અને આમાં નામ આપે છે તો અરિહંતનું સ્વરૂપ સ્થાપિત કરવામાં આવે છે. એ પણ એક દલીલ આપી હતી કે સામે મહાવીર ભગવાનની પ્રતિમા જે બિરાજમાન હોય, લાંછનવાળીને નામ ઉપર લખ્યું હોય, અને તમે પૂજા આદિનાથ ભગવાનની કરો કે નહીં, કે પહેલાં તમે સ્થાપના કરો, પૂજા કરો. આદિનાથ ભગવાનનો આત્મા તો સિદ્ધાલયમાં બિરાજમાન છે. આદિનાથ ભગવાન તરીકે નીચે ઉતારો તમે, અત્ર અવતર આવાહન કરીને અંદર ઉતારો છો. તમે સ્થાપના કરો ત્યારે શું કરો છો? અવતરણ કરો છો, આવાહન કરો છો કે આપ પ્રભુ અહીંયા બિરાજો છો. અત્યારે અમારી સામે મહાવીર પરમાત્મા બિરાજે છે એમ નહીં, હવે અત્યારે અમારી સામે તો ઋષભદેવ ભગવાન બિરાજે છે. એમ કરીને પછી એમના માતા પિતાનું નામ પૂજામાં આવે, એમની કોઈ ઐતિહાસિક વાત આવે, બધું આવે. આમે તો છે જ નહીં ઋષભદેવ ભગવાન. એ ભાવનાનો વિષય છે. પૂજા ભક્તિ એ ભાવનાનો વિષય છે. એમાં કોઈ પકડ કરે ખૂટી, છળ ગ્રહણ કરીને પકડ કરે, એ આત્માને નુકસાનનું કારણ છે.
એમ જ જોવાય છે.
એમ જ જોવાય છે. ગૌણ બાબતોના કોઈ તારતમ્ય જોવામાં આવતા નથી. આ સ્થાનકવાસી સંપ્રદાય શેમાંથી થયો? ગૌણ બાબતના તારતમ્ય તેને પ્રધાનતા આપી એમાંથી. કે મંદિર ખોરો તો હિંસા થાય, જૈન ધર્મ તો અહિંસાનો છે. મકાન બાંધવાનો હિંસા થાય. હવે ન્યાય સંપન્ન કેમ નથી? કોઈ એમ કે ભાઈ વાત તો સિદ્ધિ છે એ લોકોને, તમે કેમ સિદ્ધિ લેતા નથી એમ પણ કહી શકે. કે એ જ પાછા કહેનારા ઉપાશ્રય બાંધે ત્યારે હિંસાનો વિષય આગળ કરતા નથી. એટલે ભગવાનના મંદિરની વાત આવે ત્યારે છળ પકડે, અને ઉપાશ્રય માટે પછી એ પોતે ચાલુ કરી દે. એટલે ન્યાય સંપન્ન વાત નથી. એનું કારણ એ છે કે એને હિસાબ કિતાબ પણ આવડતો નથી. કે એ અલ્પ હિંસા છે, અશુભ ભાવથી નહીં પણ શુભ ભાવના નિમિત્તે થાય છે. અશુભ ભાવ નથી તે, શુભ ભાવના નિમિત્તે થાય છે. અને વર્તમાનમાં પોતાનો શુભ ભાવ અને સેંકડો વર્ષ સુધી એ પ્રતિમા પ્રત્યે ભક્તિ પૂજા કરનારાના શુભ ભાવ, એનો એની પાસે શુભ અશુભનો પણ હિસાબ કિતાબ નથી. તો કોઈને સમ્યક દર્શનનું નિમિત્ત થશે એવી શુદ્ધતાનો હિસાબ તો એને આવડે જ ક્યાંથી? શું એ તો એને કાંઈ આવડતું નથી. એવી પરિસ્થિતિ જગતની અંદર તો જીવે પરિભ્રમણ કર્યું છે, દુઃખી થયો છે પરિભ્રમણમાં. એનું એ કારણ છે કે જીવે પોતાની વિપરીતતા ઘણી પ્રવર્તાવી છે અને પોતાના જ કારણે પોતે દુઃખી થયો છે. કોઈના કારણે કોઈ દુઃખી થાય છે એવું બનતું નથી. બરાબર છે, પણ ન્યાય તો બે બાજુ લેવો પડશે ને. એવા સ્થાનકવાસીને કોઈ વેપાર ધંધાને કારખાના ન હોય એવું છે? સંસારિક કારણ છે એટલે વધારે સારું કારણ છે. કોઈ સંસારિક કારણ છે એટલે વધારે સારું કારણ છે કાંઈ? હે, ઉત્કૃષ્ટ કારણ છે કાંઈ? ત્યાં છૂટછાટ દેવા જેવું કારણ છે કાંઈ? સંસારિક કારણમાં તો પેટ ભરવાનું છે. હે, તો જગતમાં ઘણા અહિંસક એવા વ્યવસાય છે કે જેનાથી ઘણા માણસોનું પેટ ભરાય છે. એને શા માટે એની પસંદગી ન કરી? સમજાય છે? ઘણા અહિંસક એવા વ્યવસાય છે કે જેને લઈને એ વ્યવસાય કરનારને પોતાનું પેટ ભરાય છે. બાકી તો કોઈ ડ્રાફ્ટ કાઢીને હારે લઈ જાય એવું નથી. વધારે કમાઈ થાય ને વધારે પૈસા હોય તો કાંઈ હારે આવે એવું નથી. તો શા માટે એણે હિંસક પ્રવૃત્તિ ત્યાં આરંભ સમારંભ આવી દો? હે, એટલે એવો છળ આમાં કામ આવે એવું નથી. એને જરૂરત લાગે ત્યાં ક્યાંય વિચાર કરતો નથી. અને અહીંયા આ પ્રકારે જે આગ્રહ રાખે છે એને મતાગ્રહ કહેવામાં આવે છે, એને કદાગ્રહ કહેવામાં આવે છે. એ મતાગ્રહને કદાગ્રહથી જીવ રખડ્યો છે, બીજું કાંઈ નથી થયું, પણ જીવ એનાથી જ રખડ્યો છે. કે કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી, અત્યારે પણ છે ને સર્વજ્ઞ પરમાત્મા બિરાજમાન છે, એના પ્રગટ કારણોમાં એમની વાણી રહી છે, એમના મંદિરો રહ્યા છે. સર્વજ્ઞ થયા એની ખાતરી થાય એવા પ્રગટ કારણો રહ્યા છે. જે પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, શું પરોક્ષ છે? સર્વજ્ઞ પરમાત્મા સામે ન હોય પણ એ સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય તો તેનું મહત્ફળ છે. શું આવો ન્યાય છે? આવા એમના શાસ્ત્રો છે, આવી એમની વાણી છે, આવી વાતો છે એની અંદર. સર્વજ્ઞ સિવાય કોઈ કહી શકે નહીં એવું જો કાંઈ ઓળખાય અને એમાં માર્ગ સમ્યક દ્રષ્ટિપણે, એટલે માર્ગ આ રીતે છે એમ ઓળખાય તો તેનું બહુ મોટું ફળ છે, એટલે એનું ફળ નિર્વાણ જ છે. બહુ મોટું ફળ છે, મહત્ ફળ છે, એટલે એનું ફળ નિર્વાણ છે. ઓળખાય છે એ પછી સાચું જ ઓળખાય છે ત્યારે એનું ફળ નિર્વાણ છે. પણ વર્તમાન જે અવશેષો રહ્યા એ અવશેષો ઉપરથી પરોક્ષ સર્વજ્ઞપણાને, સર્વજ્ઞપણું નહીં, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને સર્વજ્ઞ તરીકે નહીં પણ સમ્યક દ્રષ્ટિપણે પણ જો ઓળખાય તો તેનું ફળ બહુ મોટું છે. એમ લીધું કે સર્વજ્ઞપણું એમાં શું કહેવું છે કે કેવળ જ્ઞાનને સમજવું એ બહુ અઘરી વાત છે. કેવળ જ્ઞાનને સમજવું એ અઘરી વાત છે, પણ કેવળ જ્ઞાનથી પ્રદર્શિત થયો જે માર્ગ એમાં સમ્યક દ્રષ્ટિપણું છે, સમ્યકપણું છે. એ સમ્યકપણું જો ઓળખાય તો પણ સર્વજ્ઞને સર્વજ્ઞ જાણવાનું બહુ મોટું ફળ છે એમ કહે છે. અને એમ ન થાય તો, એમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. તો પછી સર્વ નમોવરિયંતાણમ ગમે તેટલું કરે નહીં, આત્મા સંબંધી એનું કોઈ ફળ નથી. ફરીને જરા લઈએ, કોઈ પ્રગટ કારણને અવલંબીને, શું છે એ પ્રગટ કારણમાં બે જ વાત છે, એક તો વાણી છે અને એક ભગવાન, સર્વજ્ઞ ભગવાન છે. સર્વજ્ઞને સર્વજ્ઞનો અનુમાન કરવા માટે કે કોઈ સર્વજ્ઞ થઈ ગયા લાગે છે એના માટે ભગવાનની પ્રતિમા જે છે, અને બીજી છે વાણી છે, શાસ્ત્રારૂઢ થઈ ગયેલી જે વાણી છે એના ઉપરથી એમ લાગે કે નક્કી આ સર્વજ્ઞની પરંપરા વિના આવી વાત ક્યાંય હોય નહીં. તો એવા કારણને અવલંબીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, જી હા ભાઈ દેખાવ બિલકુલ જેવા સર્વજ્ઞ વાણી સિવાય બાકીનું બધું છે. જીન પ્રતિમા જીન સારખી, મનાસિદાસ જેવી પદ જ્યારે ગાયું છે, જીન પ્રતિમા જીન સારખી, મને યાદ નથી કયું પદ છે એ નંબર, પણ અલ્પ સ્થિતિ ભવકી રહી જાકી આ વાત નાખી છે એમણે આ જગ્યાએ, કે જેની ભવની સ્થિતિ હવે અલ્પ રહી ગઈ છે એવા આ જીવને જીન પ્રતિમા જીન સારખી એમ દેખાય છે. પરોક્ષ સર્વજ્ઞને એ નિર્ણય કરાવે એવી એક બહુ મોટી વાત છે સર્વજ્ઞ પ્રતિમા, અને એક એમની વાણી. એ વાણી ભલે અક્ષરાત્મક હોય છે, શાસ્ત્રમાં પરોક્ષ છે એટલે અક્ષરાત્મક શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે, પણ સમ્યકપણું શું છે ત્યાંથી સૂજે છે, ત્યાંથી ભાસે છે, અને ત્યારે સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈક ફળ છે, ભલે હજી કેવળ જ્ઞાનનું ભાષીમાન પણ ન થયું હોય, પણ સમ્યકપણું જો ભાષીમાન થયું હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈક ફળ છે, નહીતર સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું આત્મ પ્રત્યે ફળ કાંઈ નથી, જરાય નથી છે. જરા વિષય ઊંડો લીધો છે આ જગ્યાએ, થોડો વિષય ઊંડો લીધો છે. કોઈ જીવ અનાદિથી જે અજાણ્યો છે એવો કોઈ જીવ આમ તો જે વર્તમાનમાં અજ્ઞાની છે એ તો બધા અનાદિથી અજાણ્યા છે, એવા કોઈ જીવને સ્વતશાસ્ત્ર નું અધ્યયન કરતા, અવગાહન કરતા, અવગાહન એટલે ઊંડું સંશોધનપૂર્વક જે અધ્યયન થાય છે એને અવગાહન કહે છે, એ કરતા એને સમ્યકપણું શું છે, આ વાણીમાં સમ્યકપણું શું છે, ચારે કોરથી નિર્દોષતાને પ્રતિપાદિત કરતી આ વાણી સર્વાંગ સુંદર માર્ગ, સમ્યક દ્રષ્ટિપણું એટલે માર્ગની પ્રતીતિ આવે છે અહીંયા, ભલે કેવળ જ્ઞાનનું સ્વરૂપ પછી સમજાશે, કેમ કે એ તો અચિંત્ય છે, કેવળ જ્ઞાનનું સ્વરૂપ તો અચિંત્ય છે, પણ જો કોઈ પ્રગટ કારણને લીધે, કોઈ પ્રગટ કારણને અવલંબને શું સર્વજ્ઞ પુરુષને પણ માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય, કહેનાર જે પરમાત્મા જેની વાણી ચાલે છે, જેનો માર્ગ ચાલે છે, જૈન માર્ગ કહેવાય છે, એ જૈન પરમેશ્વરના સંપ્રદાયમાં આવા છે, એનું સમ્યકપણું ઓળખાય, તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહ્યું એનું ફળ બહુ મોટું છે, નિર્વાણ છે મોટું એટલે, અને નહીંતર સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે ગમે એટલો ભજે એનું કાંઈ ફળ નથી, એમ કહેવા માંગે, એવો એક પ્રકાર બને છે. આ જે વાત કરી છે એવો એક પ્રકાર કોઈ જીવને પ્રવેશના કાળે બને છે, જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આ પ્રકારે આવે છે એમ કહે છે, તો એને બહુ મોટું ફળ છે, એ માર્ગમાં પ્રવેશ છે, એ માર્ગની અંદર માર્ગને પ્રાપ્ત કરશે અને એ નિર્વાણને પ્રાપ્ત કરશે, બાકી બધા ઓગે ઓગે ગમે તેટલા ચાલે એનું કાંઈ ફળ નથી. તે જ પ્રમાણ કરે છે, જેની અલ્પ સ્થિતિ જેના ભાવની બાકી છે તે આને પ્રમાણ કરે છે, તે અરિયંત પ્રતિમાને સર્વજ્ઞ પ્રતિમાને પ્રમાણ કરે છે, અને તે જીન પ્રતિમા જીન સારખી એવું પ્રમાણ કરે છે એમ કેવું છે બનારસીદાસજી. પ્રત્યક્ષવત સ્વીકાર કરે છે, ગુરુદેવને પીટી જોઈને ભક્તિના આંસુ આવ્યા તો એ તો એક બાહ્ય લક્ષણ છે, મંદિર ભગવાનને જયપુરથી આવેલી પેટી ખોલી પહેલું વહેલું મંદિરથી સોનગઢનું ત્યારે અને ભક્તિના આશરો આવ્યા, ભાઈ વાત કરે છે, પ્રસિદ્ધ વાત છે, આ તો બધા જાણે છે, છપાઈ દેવા છે, પણ એ તો હતા એમની તો ત્યાં જતા ને પહેલેથી, ભાવ કેવા હશે એ વિચારવા જેવો વિષય છે, ઓલી તો બહારની વાત છે, અંદરના ભાવને વિચારવા જેવા છે, કે એમણે એ વખતે ત્યાં જીન પ્રતિમા જીન સારખી જોયું છે, જે બનારસી દાસે કહ્યું એ વાત પ્રમાણ કરી છે, ત્યાં એમણે પ્રતિમા નથી જોયા, સાક્ષાત પરમેશ્વરને જોયા છે, એ વાત જે છે એ ભાવને જો માપી શકાય કોઈ રીતે તો એનું ફળ મોટું છે, કારણ કે એ સમ્યક દ્રષ્ટિપણામાં એ ભાવ છે, એ ભાવ તો સમ્યક દ્રષ્ટિપણામાં છે, એટલે એટલું પણ જો માપી શકાય તો એનું ફળ બહુ મોટું છે, નહીંતર સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે કહેવાનું કાંઈ ફળ નથી, એ બહુ સરસ વાત લીધી છે, ન્યાય ઘણો સારો લીધો છે, ભાષા મર્યાદિત છે પણ બહુ સારી વાત લીધી છે, ઘણી વાત આવી છે પૂજ્ય બેનશ્રીની વાત કરે છે, કે એમનું જે રહેણાંક હતું એ રામજીભાઈના પોરબંદરવાળાના મકાનથી આશ્રમમાં થયો, મુછરાજી શેઠે આશ્રમ બાંધીને આપ્યો, ત્યારે એટલો હર્ષ થયો કે અરે અમે તો ભગવાનના ખોળામાં આવી ગયા છીએ, જાણે ખોળામાં બેસી ગયા, અને ખરેખર જે ક્ષેત્રની નજીકતા છે એ તો એના અનુભવથી જ નક્કી થાય એવી વાત છે. માટે ક્ષેત્રથી કોઈ નજીક આવતું હોય તો એની વિરાધના કરવા જેવો નથી. જ્ઞાનીઓની આ લાગણી છે, આ માર્ગ છે, માર્ગ વિરુદ્ધતા થઈ જશે, દેવગુરુ શાસ્ત્રની વિરુદ્ધતા થઈ જશે, એવું નજીકતાનો બહુ મોટો પ્રકારમાં ફેર છે. એનો હિસાબ કિતાબ સ્થાનકવાસીઓ ન માંડી શક્યા. બીજા ન માંડી શકે તો સ્થાનકવાસીને એનામાં કાંઈ ફેર નથી, સીધા જાય અન્ય મતિમાં વ્યા જાય એવી પરિસ્થિતિ થઈ જાય. એટલે પરમ આદર કરવા યોગ્ય છે, સંમત કરવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે, પોતે અર્પણતા કરવા યોગ્ય છે. એવા વિષય વસરાજ જે છે અર્પણતા કરી, પોતે કલકત્તા રહ્યા અહીંયા ન રહી શક્યા, એને અર્પણતા કરી કે આપ રહ્યો ભગવાનની સમીપ, આપ રહો, અમે નથી રહી શકતા પણ આપ તો રહો. અને હર્ષ થયો છે ધર્માત્માને ધર્મની નિમિત્તે એની ચિત્ત પ્રસન્નતા થાય, એ પણ બહુ મોટી વાત છે. એ પણ એક ન્યાય આત્માને પ્રસન્ન કરવા જેવી વાત છે. શું શું કહે છે, કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ, પહેલા પરોક્ષની વાત લીધી હવે પ્રત્યક્ષની વાત લીધી છે, કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, કોઈ વિચારે અને કોઈ અવલંબનપણે, સમ્યક દ્રષ્ટિ સ્વરૂપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યય ફળ નથી. સર્વજ્ઞ તરીકે ઓળખવું બહુ કઠણ વાત છે, કેવળ જ્ઞાનનું સ્વરૂપ ભાસવું એ અઘરી વાત છે, પણ સમ્યક દ્રષ્ટિપણે પણ જો ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યય કાંઈ ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કાંઈ જાતિ ભેદ થતો નથી. પરમાર્થ એટલે વાસ્તવિકપણે નિશ્ચયપણે જોવામાં આવે તો એ સાક્ષાત સર્વજ્ઞની સેવા કરે કે સેવા ન કરે બે હરખા છે, કેમ કે એને ઓળખાણ નથી. સર્વજ્ઞપણે તો એની ઓળખાણ નથી પણ સમ્યક દ્રષ્ટિપણે પણ એની ઓળખાણ નથી. અહીં તો કહે છે કે એટલી તો ઓળખાણ કર, તારું ગજું સર્વજ્ઞપણે ઓળખવાનું ન હોય તો કાંઈ નહીં, પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખવા જેટલી તો તારામાં કોઈ પરિસ્થિતિ હોવી ઘટે છે, નહીંતર તું પૂજા સેવા કર કે ન કર કાંઈ જાતિ ભેદ નથી, એક જ જાતના પરિણામ છે. પૂજા કરનારના અને પૂજા નહીં કરનારના બંનેના પરિણામની જાતિ એક છે, જાતિ ભેદ એમાં પડતો નથી. અમને ઓળખી શકાય છે, ઓળખી શકાય છે, બરાબર છે, એમ જ છે. કેમ કે સર્વજ્ઞ પરમાત્મા અર્યંત પદે બિરાજમાન એવા નિર્દોષપણે પોતાના સ્વરૂપમાં સ્થિત છે કે એમને સમજવા કાંઈક સહેલા છે. જ્યારે ગ્રસ્ત દશામાં રહેલા શ્રીમદજી જેવા કોઈ મહાપુરુષ હોય તો પણ એમ એ ઓળખી ન શકાય, એમને ઓળખવા એ બહુ કઠણ વાત છે, બહુ અઘરી વાત છે. એ તો છે, તો એ લોકો નથી ઓળખી શક્યા. શ્વેતાંબર દિગંબર તો ન ઓળખે, શ્વેતાંબર સ્થાનકવાસી તો ન ઓળખે, દિગંબરો ન ઓળખી શક્યા. આ પંચમકાળની વિશેષતા છે. આવી ખુલ્લી વાત, ચોખ્ખી વાત, ચારે પડખેથી સ્પષ્ટ કરેલી વાત અને એમના શાસ્ત્રોમાંથી ચિંધી ચિંધીને કરેલી વાત, છતાં એ લોકો ન ઓળખી શક્યા. મૂંઢપણું, એનું નામ મૂંઢપણું છે, એનું નામ પંચ એનું નામ પંચમ કાળ છે. સર્વજ્ઞને ઓળખી લે તો છે, સામે સામું જ છે. તો જો સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિપણે ઓળખે તો નિર્વાણ થાય, એમ સમ્યક દ્રષ્ટિને ઓળખે તો એને એમાં એમને પરમાત્માનું દર્શન થયા વિના રિયે નહીં. એના હૃદયમાં બિરાજમાન જે પરમાત્મા છે ઓળખાયા વિના રિયે નહીં. એને સર્વજ્ઞ ઓળખાય, સમ્યક દ્રષ્ટિ પણ ઓળખાય એટલે સર્વજ્ઞ પણ ઓળખાઈ જશે. અને એકવાર ઓળખે, અનંત કાળમાં એકવાર પણ ઓળખે, છૂટકો થઈ જાય. પરિભ્રમણમાંથી ભવભ્રમણમાંથી એનો છૂટકો થાય થાયને થાય. એકવાર ઓળખવાની વાત છે, ગમે તેમ કરીને પણ એકવાર ઓળખ, આમ વાત છે. લ્યો, એકવાર ઓળખી લે, એ ઓળખાણની છાપ જે તારા ઉપર જ્ઞાન ઉપર પડશે એને અહીંયા સંસ્કાર કહે છે, ભૂસા છે નહીં. એ સપના સંસ્કાર છે, કદી જશે નહીં. કૌતલી થા મરીને પણ ગમે તેમ કરીને, કથમપી મૃત્વા કૌતહલી સન. હા, અમૃતચંદ્ર આચાર્ય. માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી. માટે એવી પૂજા ભક્તિને કોઈ સફળ કારણ રૂપે જ્ઞાનીએ સ્વીકારી નથી એમ જણાય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષ્મ અથવા કળિયુગ છે. એવા પ્રસંગો અત્યારે બની રહ્યા છે. એમાં ખાસ કરીને જે જીવની અસરળતા છે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની વિરુદ્ધતા છે, સત્પુરુષ પ્રત્યેની જે વિરાધના છે, એ આદિ પ્રકાર એવા બની રહ્યા છે. સત્શાસ્ત્રોના શાસ્ત્રોને બાળી નાખે, પ્રતિમાજીનો વિરોધ કરે, એ બધા જે પ્રકાર છે એ જોઈને એમ કહે છે કે એ બધા પ્રત્યક્ષ કારણો છે કે જેને લઈને આ કાળને વિષમ કાળ અથવા દુષ્મ કાળ કહેવામાં આવે છે. વિશેષ છે. દેવ કૃતિ મંદિર